प्रवचन नंबर 691 तारीख 13/9/97 47 मिनट पुरुषार्थ सिद्धि उपाय गाथा 1 तथा प्रवचन सार गाथा 48:49।
દસ લક્ષણી પર્વના મહાન પર્વ અધિરાજના દિવસો ચાલે છે, એમાં આત્માની આરાધના કરવી, અનંતકાળથી વિરાધના કરી છે, આત્માનો લક્ષ કર્યો નથી। હવે અત્યાર સુધી ભલે આત્માનો લક્ષ ન થયું, પણ જ્યારે આત્માનું લક્ષ જીવ કરે છે ત્યારે એને આત્મદર્શન થાય છે અને ભવ નોંધ આવે છે। એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી। એમાં પણ એક આત્મા શાશ્વત એવો ને એવો શુદ્ધ અને પરિપૂર્ણ રહી ગયો છે, ભલે ભૂતકાળમાં અનંતકાળ ગયો નિગોદમાં, એ પછી નિગોદમાંથી નીકળ્યો ના એ સુધી આવ્યો, પણ એ દરમિયાન એક સમય માત્ર પણ આત્મા અશુદ્ધ કે અપૂર્ણ થયો નથી અત્યાર સુધી, અને ભવિષ્યકાળે કોઈ કાળે પણ આત્મા અશુદ્ધ થવાનો નથી અને અપૂર્ણ થવાનો નથી। ભૂતકાળમાં એને કર્મનો બંધ થયો નથી, વર્તમાનમાં બધથી રહિત છે, અને ભવિષ્યકાળે પણ એને કર્મનો બંધ કોઈ કાળે થવાનો નથી। એવો ભગવાન આત્મા બધાની પાસે અનાદિ અનંત જ્ઞાયક તત્વ જીવ તત્વ રહેલું છે, એ તો રહેલો છે આત્મા, પણ એ આત્માનું રક્ષણ કરવા માટે એક સમયે સમયે ઉપયોગ પ્રગટ થાય છે। એ ઉપયોગ એટલે જ્ઞાન આત્માનું છે, એ જ્ઞાન જ્ઞેયનું નથી, પરનું નથી। એ તો આત્મા અનાદિ અનંત છે, સ્વભાવભૂત દ્રવ્ય, એમ એની સાથે રહેલો જે ઉપયોગ લક્ષણ એ પણ અનાદિ અનંત છે। જેમ આત્મા મલિન થતો નથી, એમ આત્માનો જે સામાન્ય ઉપયોગ છે એ પણ સ્વભાવભૂત છે, અને એ મલિન થતો નથી, ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં મલિન માને તો પણ એ મલિન ન થાય, એવો ઉપયોગ લક્ષણ છે, સ્વભાવભૂત છે, મલિન થાય નહીં। મલિન તો ન થાય, પણ ગમે એવા તીવ્ર કષાયના પરિણામ આવી જાય તો પણ એ ઉપયોગ એવું રક્ષક છે કે એને મલિન થવા દે નહીં। કેમ ઉપયોગ મલિન થતો નથી એનું એક કારણ એની પાસે છે, જબરજસ્ત ઉપયોગની પાસે લક્ષણ છે, કે ઉપયોગનું લક્ષણ સ્વચ્છતા છે। એકલી સ્વચ્છતા છે એમ પણ નહીં, પણ એની પાસે સ્વચ્છતાની સાથે સાથે એ પ્રતિભાસમય છે, ઉપયોગ છે તે સ્વચ્છ હોવાથી ભાવકર્મ દ્રવ્યકર્મ નવકર્મનો પ્રતિભાસ થાય, એ પ્રતિભાસ થવા છતાં પણ એ પ્રતિભાસમય જ્ઞાન, પ્રતિભાસમય ઉપયોગ, એમાં ગમે એવા મિથ્યાત્વના પરિણામ એનો પ્રતિભાસ થાય, પણ ઉપયોગને મલિન થવા દે નહીં। ઉપયોગ મલિન થઈ શકતો જ નથી, સ્વભાવભૂત ક્રિયા છે, એ વિભાવભૂત ક્રિયા નથી। ક્રોધનો પ્રતિભાસ થાય, પણ ઉપયોગ કદી પણ ક્રોધમય નહીં થાય. એ ઉપયોગ તો જ્ઞાકાર જ્ઞાન રૂપે જ પરણમે છે, એ રાગ રૂપે પરણમતો જ નથી. ઉપયોગ ઉપયોગ પરણમે તો સ્પષ્ટતા રૂપે પરણમે છે, સ્વપ્નના પ્રતિભાસ રૂપે પરણમે છે. સ્વપ્નનો પ્રતિભાસ થવા છતાં એ ઉપયોગ તો ઉપયોગપણે રહે છે, પ્રતિભાસનો પ્રવેશ એમાં આવતો નથી. પ્રતિભાસમય છે ઉપયોગ. જેમ દર્પણની ઉપરની સપાટી, દર્પણ તો સ્વચ્છ છે જ, પણ દર્પણની ઉપર સપાટી પણ સ્વચ્છ જ છે. ગમે તેવા વિકૃત પદાર્થો પણ પ્રતિભાસે એ જ્ઞાનમાં. આવો ડાક્ટર, એ જીગા છે, આવો આવવા દો ડાક્ટર. એ સુરેન્દ્રનગરથી આવે છે, જો આ ઉપયોગ એ રક્ષણ કેનું અત્યાર. ઉપયોગ બધા જીવોનું રક્ષક છે. નિગોદમાં ગયો તો પણ ઉપયોગ એ રક્ષણ કર્યું એને. જળનો પ્રતિભાસ થાય પણ એ ઉપયોગે આત્માને જળ થવા દીધો નહીં, અને એ ઉપયોગે આત્માને મલિન થવા દીધો નહીં. આ ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, એ તો મલિન થાય જ નહીં કોઈ કાળે, પણ એની જાતનો ઉપયોગ એક પ્રગટ થાય છે. ચૈતન્ય પરિણામ, ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહે છે. લક્ષણ છે, એ લક્ષણ મલિન થઈ જાય તો કોઈ કાળે લક્ષની પ્રધિ કરી શકે જ નહીં. માટે લક્ષણ પણ મલિન થયું નથી. મલિન થાય છે એ બીજી ચીજ છે, અને મલિન એમાં પ્રતિભા છે રાગાદી અંદરના, તો પણ ઉપયોગ તો આત્માથી અનન્ય છે. એવું શાસ્ત્રમાં પાઠ છે, ઉપયોગ તો આત્માથી અનન્ય છે. ભવી હોય અભવી હોય, નિગોદનો જીવ હોય, એક સમય માત્ર પણ જો મિથ્યાત્વ રૂપે થઈ જાય, આત્મા રાગમય થઈ જાય, તો એવો પાઠ છે કે જડ થઈ જાય. પણ જડ થવા દેતો નથી, એનું કારણ એક રક્ષક છે. નાયકનું રક્ષણ કરે છે, એ મારું રક્ષણ કરે છે. કેનું?
મારું રક્ષણ કરે
છે. મને શુદ્ધ થવા નથી દેતો, એનું કારણ કે એ ઉપયોગ છે ને, એ પ્રતિભાસે છે બધું, પણ જેનો પ્રતિભાસ થાય છે બિનનો, રાગાદી ક્રોધાદી દુઃખાદી આકુળતાદી, એ ઉપયોગમાં આવતો નથી. ઉપયોગમાં ના આવે તો આત્મામાં ક્યાંથી આવે? એટલે એવી એક પ્રતિભાસની વાત કુદરતી આગમમાં રહેલી છે, રહેલી જ અનાદિ અનંત છે, અને એ સ્વભાવ છે. પ્રતિભાસમય છે ઉપયોગ. નાયક તો પ્રતિભાસમય છે, પણ એનો ઉપયોગ સામાન્ય પ્રગટ થાય છે, એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. સ્વનો પ્રતિભાસ થાય છે, એ તો સ્વનો પ્રતિભાસ થાય તો શુદ્ધ જ છે, એટલે એમાં શુદ્ધ કરે એ તો પ્રશ્ન વિવેચન હોય શકે નહીં. સમજાય છે? એ તો શુદ્ધ જ છે. શુદ્ધના પ્રતિભાસથી કંઈ જ્ઞાન મલિન થાય એમ તો બને જ નહીં, પણ મલિનના પ્રતિભાસથી પણ જ્ઞાન મલિન થતું નથી. ભલે ગમે એવા મલિન પરિણામ ઝલકે, કોઈ વાંધો નહીં, પણ એ જ્ઞાન તો પ્રતિભાસમય છે. દર્પણની સપાટીમાં ગમે એવા પદાર્થો ઝલકે તો પણ ત્રિકાળી દર્પણ જેમ સ્વચ્છ રહે છે, એમ ઉપરની જે સપાટી છે એની, દર્પણની ઉપયોગની જગ્યાએ પર્યાય, દર્પણની પર્યાય એ પણ મલિન થતી નથી. એમાં પણ સ્વપ્નનો પ્રતિભાસ છે. દર્પણની પર્યાયમાં જેમ જ્ઞાનમાં સ્વપ્નનો પ્રતિભાસ છે, એમ દર્પણની પર્યાયમાં પણ પ્રતિભાસ છે. એટલે દર્પણનો આમાં દાખલો આપ્યો છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં દર્પણનો દાખલો આપવાનું કારણ કે જો દર્પણની પર્યાય કોઈ કાળે મલિન થતી હોય તો દાખલો ના આપતો. ફટિકમણીની પર્યાય કોઈ કાળે વિકૃત થતી નથી. ઝવેરીને પૂછો, ગમે એવા ઢગલાબંધ કાળા લીલા ફૂલોનો ઢગલો કરી દો, એની માટે રંગનું ટીપ ઢાળી દો કાળા રંગનું, કાળા રંગનું, અને કાળા રંગના ડબ્બામાં સ્ફટિકમણી મૂકો. પછી ઝવેરીને પૂછો, કાઢ્યા વિના ઝવેરીની કહ્યું કે આની અંદર બહાર હતો ત્યાં સુધી તો સફેદ હતું, તો કાળા રંગના ડબ્બામાં ડૂબાવી દીધું છે, સ્વચ્છ છે. એ તો તમે સ્વચ્છ કયો છો તો ઠીક છે, દળ એનું સ્વચ્છ છે, પણ એની પર્યાય તો કાળી થઈ ગઈ ને કે નહીં? બિલકુલ નહીં. હા હા, દળને તો કાળો થવા દે નહીં, દર્પણની પર્યાય. હા હા, પણ દર્પણની પર્યાય પણ કાળી ન થાય, એમાં માત્ર પ્રતિભાસે છે. કાળા રંગની એમાં જાણ છે, પ્રતિભાસે છે, પણ કાળા ભાવને, કાળા રંગને એ સ્વચ્છતામાં પ્રવેશ કરવાનો. એવી રીતે આ દ્રષ્ટાંત આપીને ખબર પડે, કેમ કે અજ્ઞાની જીવ છે ને, એ અત્યારે ચાલે છે બધું, અજ્ઞાની જીવ છે, મીઠા દેશથી થાય તે મિથ્યાત્વથી અનન્ય થઈ જાય છે, રાગ થાય કે રાગથી આત્મા અનન્ય થાય છે. ખોટી વાત છે, 100%, 1% સાચી નથી. એ પર્યાય દ્રષ્ટિવાળો બોલે છે, એની નજર પર્યાય ઉપર છે, દ્રવ્ય ઉપર નથી. દ્રવ્ય ઉપર તો નથી, પણ ઉપયોગ ઉપર એ નજર નથી. ઉપયોગમાં નજર કરતો નથી. એવી રીતે ભગવાન આત્મા અનાદ્ય શુદ્ધ અને પરિપૂર્ણ બિરાજમાન છે. હું પરમાત્મા છું. ગુરુદેવ શું કહ્યું? હું પરમાત્મા થાય છે એમ બોલ્યા નથી, હું પરમાત્મા છું. નક્કી કર, નિર્ણય કર, તું તને અનુભવ થઈ જશે. પરમાત્મા ને પરમાત્માના પરિણામ એવા રેવા રહ્યા છે. એ રાગાદી છે, એ આત્માના પરિણામ જ નથી, એ તો પુદ્ગલના પરિણામ છે, મોહજન્ય છે, મોહ જ છે. હા હા, એ તો જુદા રહીએ છે, જ્ઞાયક થી તો જુદા. જ્ઞાયક નું જે લક્ષણ જ્ઞાન છે, ઉપયોગ, એનાથી પણ એ પરિણામ તો જુદા છે. જો એની જાત ના હોત તો ઉપયોગ મલિન થઈ જાત. એક અજાત છે, અજાત છે, જાતના નથી, જડભાવ છે. એવી રીતે આ પરમાત્મા, એની અંદર એક પ્રતિભાસ થાય છે જ્ઞાનનો. એ જ્ઞાનના પ્રતિભાસમાં ત્રિકાળી પરમાત્મા પણ ઝલકે છે, પ્રતિભાસે છે. અને વર્તમાન મનુષ્યની પર્યાય હોય, તિર્યકની હોય, ઝલકે, પ્રતિભાસે છે. અને બહારનું વિશ્વ ઝલકે એમ અંદરનું જે વિશ્વ છે, ગુણસ્થાન, માર્ગના સ્થાન, એ પણ અંદર ઝલકે છે. પણ ગુણસ્થાનો આ નાયકમાં તો આવતા નથી, પણ જેનો જેમાં પ્રતિભાસે છે ગુણસ્થાન, એ ઉપયોગમાં ગુણસ્થાન આવતા નથી. હા હા, માર્ગના સ્થાન આવતા નથી. એનાથી ભિન્ન છે આત્મા, પ્રમત્તમાંથી પ્રમત્ત, અપ્રમત્ત પ્રતિભાસે છે જ્ઞાનમાં. જ્ઞાયક પણ છે અને જ્ઞાન પણ પ્રગટ થાય છે, અને અનાદિના ગુણસ્થાન પણ પ્રગટ થાય છે, પણ ગુણસ્થાનો બહાર રહી જાય છે, અંદરમાં કદી આવ્યા નથી, આવવાના નથી. રાહ જોયા કરજે, આવશે નહીં. હા, એનો પ્રતિભાસ થાય છે, પણ જો પ્રતિભાસ ઉપર નજર થઈ તો અંદરના વિશ્વથી ભેદ જ્ઞાનથી અનુભવ થઈ જશે, તો બહારનું વિશ્વ તો ક્યાં, એ વિશ્વ તો ક્યાંય આવે છે. એવી અપૂર્વ વાત છે આમાં, અંદરના પ્રતિભાસમાં
અંદરના વિશ્વથી ભેદ જ્ઞાન થઈને અનુભવ થઈ જશે.
હા, પેલા બહારથી વિશ્વનું ભેદ જ્ઞાન,
હાજી પ્રભુ,
પછી અંદરનું. બહારનું ભાવકર્મ, દ્રવ્યકર્મ, નવકર્મ છે, એ બધા બહારના વિશ્વ છે.
હાજી પ્રભુ,
આ આત્મા છે, એક એક શુદ્ધાત્મા છે, અને બાકી બધું વિશ્વ છે. જગતના પદાર્થો, છ દ્રવ્ય, એની સંખ્યા, એ બધું વિશ્વ એટલે અનેક પણ. વિશ્વનો અર્થ આત્મા એક છે અને વિશ્વ અનેક છે. ધ્યાન રાખો, આત્મા ત્રણે કાળ
એક છે.
એક જ્ઞાયક ભાવ શબ્દ વાપરો છે. આત્મા અનાદિ એક છે, અને જે પરિણામ પ્રગટ થાય એ અનેક છે, અને પરિણામના વિષયો પણ નિમિત્તો અનેક અને નૈમિત્તિક ભાવો પણ અનેક. એ આખું વિશ્વ છે. એ વિશ્વથી જુદો ભગવાન આત્મા નાયકનો જે પ્રતિભાસ થાય છે, એ જ્યારે વિશ્વથી ભેદજ્ઞાન કરે છે ત્યારે જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, અનુભવ થઈ જાય છે. વિશ્વ વિશ્વમાં રહી ગયું, ગુણસ્થાન સ્થિતિ પ્રમાણે આવે ને જાય, પણ અંદર પ્રવેશ ગુણસ્થાનનો થતો નથી. ચોથું આવતું નથી, પાંચમું આવતું નથી, છઠ્ઠું આવતું નથી, ચૌદમું ગુણસ્થાન નાયકમાં તો આવતું નથી, પણ સામાન્ય ઉપયોગથી બહાર રહીએ છે. સ્વચ્છતા, બીજું કઈ કારણ નથી, પ્રતિભાસમય છે. એનું કારણ તમે જ્ઞાનને નાયકને પ્રતિભાસમય જાણો. ઉપયોગ તો પ્રતિભાસરૂપ છે, પણ એ ઉપયોગ કથનચિત નાયકથી અભેદ છે. એટલે નાયક પણ પ્રતિભાસમય છે. પ્રતિભાસ અને પ્રતિભાસમય, પ્રતિભાસ એટલે સ્વચ્છતા જ્ઞાન ઉપયોગની, અને પ્રતિભાસમય એટલે આત્મા થઈ ગયું. કથનચિત પર્યાય અભેદ થયો ને, એને આ દર્શન થયા કે નહીં? તો એમાં દર્શન થયા તો કઈ એમાં અશુદ્ધતાના દર્શન આવે ખરું ચોથા ગુણસ્થાને? પણ અશુદ્ધતાનો પ્રવેશ જ નથી. પછી અશુદ્ધતા આવી કે જાય ક્યાં મારે વાત છે? હું તો ત્રિકાળી દ્રવ્યને જોઉં છું, અને જોતા જોતા મને પરિણામ જે પ્રગટ થાય છે એ પણ અભેદપણે જોઉં છું. જો ભેદપણે જોઉં તો મારી નિર્વિકલ્પ ઉપયોગ રહેતો નથી, ને પરણતી મને ગમતી નથી. મને તો સદઉપયોગ ગમે છે, બહાર નીકળવાનું મન જ નથી થતું. છઠ્ઠા સાતમા ગુણસ્થાને શ્રેણી માંડીને તાત્કાલિક આ પરમાત્મા થઈ જાય છે. એ વાત આપણે ચાલે છે પ્રતિભાસની. એ ઉપયોગમાં એક પ્રતિભાસ શક્તિ છે, એ જુદું રાખે છે રાગને. એને બહુ રક્ષણ કર્યું. રાગે આનંદનું ભક્ષણ કર્યું અત્યાર સુધી. રાગ છે, આશ્રવો છે, આકુરતાને ઉત્પન્ન કરનારા છે કે નહીં?
હે,
આત્માના સુખનું એ ભક્ષક છે રાગ. શુભ રાગ હો, અશુભ રાગની વાત તો ભક્ષક છે. અને એ જ્યારે રાગ ભક્ષક છે તે જ સમયે ઉપયોગ રક્ષક કરે છે, રક્ષણ કરે છે. આ એકતા થવા દેતો નથી. ઉપયોગમાં ભેદજ્ઞાન કરવાની કોઈ અજોડ શક્તિ છે. ભેદજ્ઞાન કરવું ન પડે, ભેદજ્ઞાન રાખ્યા જ કરે, એકતા કરવા દેતો નથી.
બરાબર.
હા, તું ગમે એટલું માન કે દેહને આત્મા એક છે, રાગને આત્મા ગમે એટલું માન, તું હું નહીં થવા દઉં. મારું ચાલશે, તારું નહીં ચાલે. અજ્ઞાનનું નહીં ચાલે. આખર અજ્ઞાન થાકી થાકીને ચાલ્યો જાય છે. મેં બહુ પ્રયત્ન કર્યો, પણ આ ઉપયોગ મને આડો આવે છે, અંદર જવા દેતો પછી તો થાકે જ ને. રક્ષણ કરનારો જોરદાર હોય તો દુશ્મન ક્યાંથી આવે અંદરમાં? ગજબ અજબની વાત રક્ષકની છે. એકલું જાણવું એમાં નથી, ઉપયોગમાં એકલું જાણવું નથી, પણ ઉપયોગ રક્ષક તરીકે કામ કરે છે. પ્રતિભાસ હોવા છતાં જેનો પ્રતિભાસ થાય એને અંદરમાં આવવા દે નહીં. મિથ્યાત્વને આવવા દેતો નથી તો અસ્તિત્વનો રાગ તો ક્યાંથી આવે? મિથ્યાત્વને જુદું રાખે છે. જુદું છે, જુદું તો છે, પણ જુદાનું એને ભાન નથી. ભાન ન હોય તો પણ ઓલો જાગતો જીવ છે ને. ઉપયોગ એ મિથ્યાત્વને અંદર આવતો કદી નહીં આવે. મિથ્યાત્વ બહાર જ જઈશ. નમા સમયસારનો પહેલા શ્લોકમાં સમયસારની વ્યાખ્યા કરતા કહે છે ભગવાન કે આ સમયસાર એટલે નમઃ સમયસારા, હું સમયસારને એટલે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. માંગલિક કેટલાકે ટીકા કરી કે માંગલિકમાં તો કાં સિદ્ધના નમસ્કાર, કાં અરિયંતના, કાં પંચપરમેશ્વરના નમસ્કાર હોય, આ શુદ્ધાત્માને નમસ્કાર એ માંગલિકમાં તમે કહ્યું હતું કે હા નમ સમયસારમાં એવો અર્થ કર્યો હું શુદ્ધાત્માને નમસ્કાર કરું તો કે શું કહ્યું કે એ શુદ્ધાત્મા કેવો છે ભાવ કર્મ મિથ્યાત દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ આઠ કર્મ શરીરાદી નવ કર્મ એનાથી ભિન્ન છે ભિન્ન થશે એમ લખ્યું નથી ભિન્ન છે એટલે નમસ્કાર કરું છું ભિન્ન કરીને નમસ્કાર નહીં કરું કેમ કે ભિન્ન કરવા પણ છે જ નહીં પણ ભિન્ન જ છે એ ભિન્ન કરવાનો તો ઉપદેશનું વાક્ય છે અરે ગજબની વાત છે એ તો ઉપદેશ બોધમાં જાય છે સિદ્ધાંત બોધમાં તો ભગવાન આત્મા પવિત્ર પુરાણ પુરુષ અંદર બિરાજમાન છે એ ભિન્ન છે ને એટલે હું શુદ્ધાત્મા રહી ગયો મારો એટલે હું નમું છું નમસ્કાર કરું છું વંદન કરું છું હા તારા વંદનથી ભવનો અંત આવી જશે મને ખાતરી છે કેમ કે ભિન્ન છે ભિન્ન કરીને નમસ્કાર કરું તો સિદ્ધ પરમાત્મા થાઉં ત્યારે અત્યારે તો હું સિદ્ધ સમાન જ છું એટલે ભિન્ન જ છું ભિન્ન છું એટલે નમસ્કાર કરી શકાય છે ભિન્ન ન હોય ને અભિન્ન થઈ ગયું હોય તો ભિન્ન કરીને પછી નમસ્કાર થાય પાણી મેલું થઈ ગયું હોય તો ફટકડી નાખવી પડે એ બરાબર છે પણ પાણી જેને કહેવાય એ તો મલિન થાય જ નહીં મલિનતા તો લક્ષણ માટીનું છે એ તો ભિન્ન જ છે આ વાત પર્યુષણ પર્વમાં ઊંચામાં ઊંચી ચાલે છે અત્યારે હો વેદજ્ઞાનની પરાકાષ્ઠા હા એ વિષય પહેલેથી વિચાર હતો કે આ પર્યુષણમાં જો અનુકૂળતા હોય તો લેશો પ્રતિમા કુદરતી ચાઇમ આવી ગયો દર્પણનો દાખલો આપીને છેલ્લી ત્રણ ડેટી છે પછી આપણે બીજું શાસ્ત્ર લેશું પણ પૂરું થશે તેવી રીતે દર્પણ જેમ સ્વચ્છ છે કદી પણ મલિન થાય નહીં આહા કાળા ઓલામાં પીપમાં મૂકો દર્પણને તો પણ કાળું ન થાય તેવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં જો જ્ઞાનને દર્પણની ઉપમા આપવી કેમ કે દર્પણની પર્યાય કદી મલિન થતી નથી જેમ ઉપયોગ મલિન ન થાય એ દ્રષ્ટાંત પણ એવો જ લેવો જોઈએ દ્રષ્ટાંત એવો લીધો કે કદી મલિન ન થાય ગમે એવા ફૂલના ઢગલા હોય રાતા કાળા તો પણ સ્ફટિક મણી દર્પણ ન થાય રંગે રૂપે થતો નથી રંગ ચડતો નથી એ રંગ ચડે જ નહીં જેથી જે ચડે રાતો પણ થઈ જાય હા હા તેવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત કોઈ બાકી નહીં એવા જીવાદી પ્રતિબિંબિત થાય છે જીવાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે જ્ઞાનમાં જ્ઞાનમાં આવતા નથી શરીર જ્ઞાનમાં નથી આવતું તો આત્મામાં તો ક્યાંથી આવે જ્ઞાનમાં જો આવી જાય તો કદાચિત શંકા પડે ક્યારો તો જ્ઞાનમાં ગરી ગયો રાગ હવે તો હમણાં આત્મામાં આવશે કે બિલકુલ નહીં જ્ઞાન કે છે હું આવવાની જ ન આ સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે પ્રતિભાસ થાય છે જલકે છે અવભાષણ સમજાયું છે જેમ દર્પણ ને એમ અંદર જલકે બધા પદાર્થો તો દર્પણ કાંઈ મેલું થતું નથી કાળું ધોળું એમ છે એમ છે દર્પણમાં સમસ્ત જીવાદી કોઈ બાકી નહીં જીવ પૂદગલ ધર્મ અધર્મ આકાશને કાળ છ દ્રવ્ય ભગવાને કયા છે અંબક નથી છે છે અને અહીંયા ઉપયોગ છે એ છે એ ઉપયોગમાં ભિન્ન રહીને પ્રતિભાસે છે અભિન્ન થાય તો પ્રતિભાસે નહીં શું કહ્યું હું અભિન્ન થાય તો એક થઈ જાય તો પછી એનો પ્રતિભાસ એવો ભેદ રહેતો નથી છુપાઈ જાય છે ભેદ આહા અલૌકિક વાત ભેદજ્ઞાનની પ્રતિભાસની વાત જો ગળે ઉતરી જશે ઉતરી જાય એવી છે બુદ્ધિગમ્ય છે આ મુંબઈ વાળા બે વર્ષથી જ આવે છે બે વર્ષ થયા એ પ્રતિભાસની વાત તો એવી પકડી છે ને આ પ્રતિભાસથી રંગાઈ ગયા છે અમુક તો એમ મને લાગ્યું છે કે છે દર્પણમાં સમસ્ત જીવાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે આવતા નથી પ્રતિભાસે છે એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જગતનો કે જેમાં જ્ઞાનમાં ના એવું હોય, ન પ્રતિભાસ થાય એવો એક પણ પર્યાય નથી. અનાદિ અનંત અતીત અનાગત વર્તમાન ત્રણ કાળના પર્યાયો સહિતના અનંત દ્રવ્યો, કોઈ પર્યાય બાકી નહીં એવા દ્રવ્યો, દ્રવ્ય પર્યાય સહિતના દ્રવ્યો, વર્તમાન પર્યાય સહિતના નહીં, ભાવિ પર્યાય સહિતના દ્રવ્યો. શ્રેણી આવવાની છે ઘણા જીવોને મુક્ત થાય ત્યારે, એવા દ્રવ્યો પણ પ્રતિભાસે છે. અત્યારે શ્રેણી નથી આવી હજી. કેટલાક કે વર્તમાન હોય તો પ્રતિભાસે, ભવિષ્ય ક્યાંથી પ્રતિભાસે? કે નહીં, ભવિષ્ય પ્રતિભાસે છે. એવું કોઈ દ્રવ્ય પર્યાય નથી કે જ્ઞાનમાં ના આવ્યું હોય પ્રતિભાસે. આવા શુદ્ધ ચૈતન્ય રૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે, જેમ કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે એમ જ્ઞાનમાં પ્રતિભાસે છે, એમ અજ્ઞાનમાં પ્રતિભાસે છે. આઠે જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, થઈ રહ્યો છે, નવો થતો નથી. કેવળ જ્ઞાનમાં જેમ લોકાલોક પ્રતિભાસે છે એમ નિગોદની જ્ઞાનની પર્યાય જે અજ્ઞાન છે, કુમતી ને કુશુદ્ધ છે, એમાં જેટલા લોકાલોક કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે એટલા જ પદાર્થો નિગોદના સામાન્ય જ્ઞાન ઉપયોગમાં પ્રતિભાસ થઈ રહ્યો છે. ઓછો અધિક કે વિપરીત કાંઈ નથી,
ઓછું અધિક કે વિપરીત
બિલકુલ નહીં. પૂરું જેમ પ્રતિભાસે છે કેવળ જ્ઞાનમાં એમ પૂરેપૂરા દ્રવ્યો ગુણ અને પર્યાય સ્વને પર બધાના પ્રતિભાસે છે. એવો સર્વોત્કૃષ્ટ મહિમાવંત કેવળ જ્ઞાન માંગલિક છે ને, એટલે કેવળ જ્ઞાનને નમસ્કાર કરે છે. સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ ભગવાન આત્મા છે. આ કેવળ જ્ઞાનની પ્રતિભાસની સામર્થ્ય દ્વારા બધા જીવોમાં પ્રતિભાસ થઈ રહ્યો છે એ સિદ્ધ કરવું છે. પ્રવચન શાસ્ત્ર છે એનું જ્ઞાન તત્વ અધિકાર છે, પછી જ્ઞે તત્વ, પછી ચરણ અને ત્રણ અધિકાર. એમાં જ્ઞાન તત્વ, જ્ઞાનનું સ્વરૂપ શું છે પ્રજ્ઞાપન એનું છે. ગાથા 48 છે, એનું મથાળું પેલા વાંચીએ આપણે કે શું આ ગાથામાં કેવા માગે છે આચાર્ય ભગવાનને, શું કેવું છે એ પેલા પોતે બતાવે છે કે અમે આમ કહેવાના છીએ આ વિષય ઉપર. હવે સર્વને નહીં જાણનાર જોજો, એક બાજુ કે આત્મા પરને જાણતો નથી, બીજી બાજુ જાણતો નથી એ પણ કુન કુન ભગવાન કહે કે આત્માનું જ્ઞાન પરને જાણતો નથી, બીજી બાજુ એ જ સમર્થ આચાર્ય બીજા શાસ્ત્રમાં શું કહે છે કે હવે સર્વને નહીં જાણનાર, લોકાલોકને નહીં જાણનાર, એની ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય નહીં જાણનાર, નહીં જાણનાર જાણતો નથી, એકને તે એકને પણ જાણતો નથી, લોકાલોકને જાણતો નથી તે તો ભાવકર્મ દ્રવ્યકર્મ નવકર્મને જાણે છે, કા છદ્રવ્યને જાણે છે, કા બહારના વિશ્વને જાણે છે, કા અંદરના વિશ્વને જાણે છે, કા ગુણસ્થાન માર્ગના સ્થાનને જાણે છે, કા બોલો. સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી, જરા વાત વિરોધ જેવી લાગે છે પણ શાદવાદ એને વિરોધને મટાડી દે છે. સમજી ગયા? આ જ્ઞેય પ્રધાન કથન છે. જ્ઞાનની સામે જ્ઞેય હોય, જ્ઞાનની સામે જ્ઞેય હોય, એ જ્ઞેયો કેવા છે? અને જ્ઞેયો છે તો જણાય કે ન જણાય, કે થોડા જણાય છદ્મસ્થને, કેવડીને પૂરા જણાય કે નહીં? કેવડીને જેમ પૂરા જણાય છે એમ આને પણ પૂરા જણાય છે, એનો અર્થ પ્રતિભાસે છે, એની સન્મુખ થતો નથી. કેવળ જ્ઞાન જ્ઞેયની સન્મુખ ન થાય એમ એમ છદ્મસ્થનું જ્ઞાન પણ જ્ઞેયોની સન્મુખ થયા વિના જાણવાની તાકાત સામર્થ પ્રતિભાસ છે કે નહીં? એમાં પ્રતિભાસ તો આવી ગયો છે કે નહીં? હા, કે બાકી છે કઈ? હા, પ્રતિભાસની મુખ્યતાથી વાત કરે છે. પ્રતિભાસ ચમત્કારિક શબ્દ છે. આપણી તેવી શક્તિ નથી. જે પ્રતિભાસનું જેવું સ્વરૂપ છે એમ લખે છે સાધક એક થઈ ગયા કે પ્રતિભાસની વાત તો વચનાતીત છે એમ લખે છે. એટલે પૂરું કહેવાતું નથી. કથનચિત વક્તવ્ય છે, કહી શકાય છે, પણ પૂરું કહી શકાતું નથી. એટલે વચનાતીત શબ્દ કયો નથી કહી શકાતો એમ પણ નહીં. કથનચિત વક્તવ્ય છે, દેશના લબ્ધિમાં આવે, પણ પૂરું કહી શકાતું નથી. એટલે એની વાત તો કરીએ તો સમુદ્ર છે પ્રતિભાસ તો. આ જ્ઞાનના પ્રતિભાસમાં કેટલું સામર્થ છે એ વચનાથી પૂરું કહેવાતો નથી. ઈશારા થાય છે કે છે કે જે સર્વને નહીં જાણનાર, જે આત્મા સર્વને જાણતો નથી, આ છદ્મસની વાતે છે. સર્વને તો સર્વને તો કેવડી જાણે કે નહીં, છદ્મસ પણ સર્વને જાણી શકે છે. ઓલા પ્રત્યક્ષ જાણે છે, છદ્મસ પરોક્ષ જાણે છે. જાણે છે સર્વને, કોઈ પર્યાય બાકી નથી. ભવિષ્યની પર્યાય, ભવિષ્યની પર્યાયનું જ્ઞાન અટાણે થાય છે, જે ઉત્પન્ન થઈ નથી. જે પર્યાય ઉત્પન્ન થઈ નથી એવી પર્યાયનું જ્ઞાન અત્યારે થઈ જાય છે. એ પર્યાય પ્રગટ નથી થતી, એનો જે પ્રતિભાસ પીડ્યો છે ને એનું જ્ઞાન થઈ જાય છે. પ્રતિભાસ છે એમાં, એનું જ્ઞાન થઈ જાય છે. શ્રીમદ રાજચંદ્રજી થયા એકાવતારી પુરુષ છે. એને એમ કહ્યું કે આત્માનો જયારે અનુભવ થાય છે ત્યારે એ અનુભવી સાધકને ભવ્યાંતરનું જ્ઞાન થાય છે. ભવ્યાંતર એટલે આગલા પાછલા ભવોનું પણ એને જ્ઞાન થાય છે. પછી કહે છે કે સ્વપર બેયનું ભવાંતર એટલે ભૂત અને ભવિષ્યનું જ્ઞાન થાય, પણ પોતાનું જ કે પરનું પણ થાય છે. સર્વ જીવોનું જ્ઞાન થઈ જાય છે. આ હા હા, બોલો પૂરો કેવડી છે, આ અધોરો પણ કેવડી છે. કેમ કેવડીની સાથે કહ્યું મેં કે ઓલા પ્રત્યક્ષ આ પરોક્ષ, એટલે આ કેવડીનો કેળાય જ છે ને. ગુરુદેવ કહે છે એની સાથે સાથે ખરેખર કુંદકુંદ ભગવાનના શાસ્ત્રો ભવના અંતનું મુખ્ય નિમિત્ત, બીજા બધા જીનવાણી નિમિત્ત છે, પણ એમ ભૂતકાળનો વિચાર કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ તો એમ લાગે છે કે કુંદકુંદની વાણીથી અત્યાર સુધીમાં 2000 વર્ષમાં ઘણા પાયમાં, બીજા શાસ્ત્રો તે પાયમાં, પણ થોડા આમાં ભેદ જ્ઞાનની વાત બહુ તીખી આવે છે. સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી. જો બધાને જાણતો નથી તો એ પોતાના આત્માને જાણતો નથી. તો બધાને જાણે ત્યારે આત્મા જણાય કે આ એવું છે, કથનચિત એવું છે. કેવી રીતે જાણે છે સર્વને, એ એક કળા છે. એ કળા જુદી છે. જેમ ઇન્દ્રિય જ્ઞાન આમ થઈને જાણે છે, એમ જ્ઞાન આત્માનું જ્ઞાન આમ તેને નથી જાણતું. એના જે પ્રતિભાસો છે એ પ્રતિભાસો નહીં જાણે છે તો પ્રતિભાસના નિમિત્તોને પણ એમાં જાણવું આવી જાય છે. કાર્યમાં કારણનો ઉપચાર કરે છે કે કારણો એમાં જણાઈ જાય છે. હવે 48 ગાથા છે. જાણે નહીં યુગપદ ત્રિકાળી ત્રિભુવનસ્થ પદાર્થને, ત્રિકાળી પદાર્થને યુગપદ એક સમયમાં હરણીઓ જાણી લે છે જંગલમાં. હા હા, શું એ જ્ઞાનની સ્વચ્છતા અને એના પ્રતિભાસનો પ્રકાર અને પ્રતિભાસમય જ્ઞાયક જણાય એમાં જ્ઞાનની તાકાત. હા હા, બધું જણાય જાય. અગમ નિગમની વાત છે ડાક્ટર. સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છે. જાણે નહીં યુગપદ એક સાથે જેવી રીતે, આ તો છેવટે કેવડીનું છે અટાણે. કેવડી જેમ કેવડી યુગપદ જાણે છે એમ આપણી ઉપર જાણે છે, પણ એનો પ્રતિભાસનો આવિર્ભાવ ક્રમે ક્રમે થાય છે. ઓને પ્રતિભાસનો આવિર્ભાવ એક સમયમાં થાય છે, એને ક્રમ નથી પડતો કેવળ જ્ઞાનમાં. પ્રતિભાસો છે એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે બધું, આને ક્રમે ક્રમે જાણે. પ્રતિભાસો છે પણ બધા પ્રતિભાસનો આવિર્ભાવ ન થાય. આવિર્ભાવ એટલે જે પ્રતિભાસ પડ્યા છે એને જુદું પાડીને એક એકાદું જણાય, કોઈ વખતે બીજું જણાય, એમ એટલે ક્રમ પડે છે. યુગપત ત્રિકાળી ત્રિભુવનસ્થ પદાર્થને તેને સપર્યાય પર્યાય સહિત એક પણ નહીં દ્રવ્ય જાણવું શક્ય છે જે સર્વને જાણતો નથી, એકને જાણતો નથી. અનિયાર્થ આ વિષય છે ને જ્ઞાનનો વિષય છે, કંટાળો લાવવા જેવો નથી. ન સમજાય તો પણ સમજવાનો પ્રયત્ન કરવો, આ પ્રયત્ન કરવા જેવી વાત છે. પ્રતિભાસની વાત સમજી ગયા. જે એકી સાથે ત્રિકાલિક ત્રિભુવનસ્થ ત્રિભુવનમાં રહેલા પદાર્થો ત્રણ કાળ, ત્રણેય કાળના અને ત્રણેય લોકના, ભૂત ભવિષ્ય વર્ષના ત્રણ કાળ અને ત્રણ લોક, ઉર્ધ્વલોક અધોલોક અને મધ્યલોક, એ કાળના અને ત્રણેય લોકના પદાર્થોને જાણતો નથી જે જીવ, તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. બધા દ્રવ્યો પર્યાય સહિત છે અને પર્યાય સહિતના દ્રવ્યો જણાય છે એમ. ભૂત ભવિષ્ય વર્તમાન આ જ્ઞેય, આ જ્ઞાન અધિકાર છે ને, એ જ્ઞેયની જ્ઞાનની સામે જ્ઞેયો કેવા છે, વિશ્વના જ્ઞેયો, એ જ્ઞેયો બધા જણાય છે કે એ પર્યાય સહિતના જ્ઞેયો છે. પર્યાય રહિતના જ્ઞેયો ન હોય, ધ્યેય પર્યાય રહીત હોય પણ જ્ઞેય પર્યાય સહિત જ હોય. જ્ઞેયની વાત પર્યાય સહિત કહી એટલે જાણે એ ધ્યેય પણ પર્યાય સહિત છે એમ નથી, આ જ્ઞાનના જ્ઞેયની વાત છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે, એ જ્ઞેય પર્યાય સહિત જ હોય અને ધ્યેય પર્યાય રહિત જ હોય. રહિતપૂર્વક જ સહિતનું જ્ઞાન થાય, રહિતના જ્ઞાનથી ભ્રષ્ટ છે અને સહિતનું જ્ઞાન થાય જ નહીં સમ્યક. ચેટીજી સબ આ જાતા હૈ. એ પદાર્થોને જાણતો નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું, એકેય દ્રવ્યને જાણતો નથી. તે સર્વને જાણતો નથી, તે આત્માને જાણતો નથી, આત્માને જાણતો નથી, તે એકને જાણતો નથી. ઠીક આ વિશ્વમાં, વિશ્વ આખું સ્વ અને પર બે આવી ગયું વિશ્વમાં, આ વિશ્વમાં એક આકાશ દ્રવ્ય છે અરૂપી અનંત પ્રદેશી, એક ધર્મ દ્રવ્ય છે, એક અધર્મ દ્રવ્ય છે, અસંખ્ય કાળ દ્રવ્યો છે, અનંત જીવ દ્રવ્યો છે અને તેનાથી પણ અનંત ગુણા પુદ્ગલ દ્રવ્યો છે. છ દ્રવ્યો ભગવાને કહ્યા તેની વ્યાખ્યા કરી છે. વળી તેમને જ પ્રત્યેકને જે છ કયા ને, જાતિ અપેક્ષાએ છ, સંખ્યા અપેક્ષાએ અનંત, તેમને જ પ્રત્યેકને એક એકને અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેદવાળા, ત્રણ ભેદ થયા ને, ભૂત પુરુષાન પર્યાય ભેદ ત્રણ થયા, એ ભેદવાળા નિરવધિ, નીચે લખે છે અવધિ હદ મર્યાદા અંત વગરનું, નિરવધિ હદ વગરનું વૃત્તિ પ્રવાહની અંદર, વૃત્તિ પ્રવાહ એટલે વર્તનું તે અંદર ફરતા સમાઈ જતા અનંત પર્યાયો છે. જ્ઞાનના પ્રતિભાસમાં અનંત પર્યાયો એમાં આવી જાય છે, પ્રતિભાસે છે. એ રીતે આ બધોય દ્રવ્યોને પર્યાયોનો સમુદાય જ્ઞેય છે. આ જ્ઞેયની વ્યાખ્યા કરી, ધ્યેયમાં પર્યાય ના આવે અને જ્ઞેયમાં પર્યાય આવ્યા વિના રહે નહીં. આ શાદ વાતો જો, રહિત પૂર્વક સહિતની રમત ચાલે છે. રહિતનો પાઠ પેલો છે અને ફળ આવે છે સહિત. રહીત જ્યાં રહીતનું શ્રદ્ધાને જ્ઞાન કરવા ગયો ત્યાં સહિત થઈ ગયો. અરે આ શું ચમત્કાર, હું તો રહીતનું પાઠ ભજું છું અને મને આનંદ સહિતનો આત્મા જણાઈ ગયો, આ શું, આ પર્યાય સહિત થઈ ગયો, શું થયું, આ શું થયું, ઓલો મારો વિચાર સાચો હતો ખોટો, એ વિચાર સાચો હતો એનો આ આનંદ આવ્યો એ પ્રૂફ છે.
બરાબર,
તારો જે વિચાર કર્યો શ્રદ્ધાના વિષયનો એ સાચો હતો એટલે તો આનંદ આવ્યો. પણ શ્રદ્ધાના વિષયમાં જે પર્યાય સામેલ કરી હોત તો આનંદ ને આવત ને. અજબ ગજીબની વાત તો છે.
હું તો રહીતમાં છું તો સહિત કેવી રીતે થઈ ગયો?
એ સહિત થયો જ્ઞાન કે છે. પેલા જ્ઞાને રહીતનો સ્વીકાર કર્યો તો ખૂબ જ્ઞાને રહીતનો સ્વીકાર એટલો બધો કર્યો શ્રદ્ધાના પક્ષમાં રહીને. શ્રદ્ધાના વિષયનું જ્ઞાન થવા પહેલા જ્ઞાન પણ શ્રદ્ધાના પક્ષમાં ચડી ગયો. ચડ્યું સાચું ચડ્યું, સમજી ગયા? પછી જ્ઞાને વિચાર કર્યો કે જેમ શ્રદ્ધા પર્યાયથી રહી પ્રતીતમાં લીએ છે એમ હું પણ જ્ઞાન છું, તો મારે શ્રદ્ધા જેમ આવે એમ મને જ્ઞાનમાં આવે ને. પર્યાયથી રહીત રહીત જ છે. કોઈ જે સહિતની વાત કરે ને તો ક્રોધ કરે. તમે પર્યાય દ્રષ્ટિ થઈ ગયા કે પર્યાયથી રહીત જ હોય? બોલે ભાઈ, પર્યાયથી રહીત છે, સાચી વાત છે, પણ તું પછી શ્યાદવાદને હાવ છોડી દઈશ ને તો અનુભવ નહીં થાય. નહીં, મારે પર્યાયના અનુભવની કામ નથી. પર્યાયને તો અલૌક આકાશમાં મોકલી દઈશ મારે, સમજી ગયા? એટલે જ્ઞાને જ્ઞાન પક્ષમાં ચડી ગયું,
બરાબર.
જ્ઞાન મધ્યસ્થ નથી.
જ્ઞાન પક્ષમાં ચડી ગયું,
પછી જ્ઞાન થાક્યું. થાક તો લાગે ને, હે? એકાંતમાં આવી ગયો ને,
બરાબર.
અને એકાંત ઉડાડ્યું,
બરાબર.
સમય કે કાંત થયું નહીં, જેની વાત છે. પછી જ્ઞાન થાક્યું, બહુ થાકે જ ને. પછી તો દ્રષ્ટિના વિષયની માસ્ટરી છે આની, કે બહુ સારું. પર્યાયની તો વાત જ કરે નહીં, પર્યાય તો કરાય જ નહીં, એ તો ઝેર છે. પર્યાય તો પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે. આ પર્યાયની વાત મારી પાસે કરતા નહીં, પર્યાય છે જ નહીં. પછી મારે વાત શું કરવી? જ્ઞાન બોલે છે, ઓ જ્ઞાન પક્ષમાં આવ્યું છે. પક્ષાતિક્રમણ થવા પહેલાનું આ જ્ઞાન છે,
બરાબર.
પછી જ્ઞાન થાક્યું, એમાં એને જ્ઞાની મળ્યા કે તારી વાત જે લીધી છે એ રાખજે, કોઈ એમાં ફેરફાર કરવાનું તને કહેતો નથી. પણ જ્ઞાનનો સ્વભાવ પોતાનો, જ્ઞાનનો પોતાની પર્યાયનો જ સ્વભાવ એવો છે કે જ્યાં રહીતનું શ્રદ્ધાને જ્ઞાન તું કરવા જાયશ તો એને જાણનાર, એને જાણનાર જાગશે. ઈચ્છે છે તું કરે, પણ તને કઈ એવો આત્મા જાણવામાં આવ્યો કે જાણવામાં નથી આવ્યો? તો જાણવામાં નથી આવ્યો તો એ શુદ્ધ છે ને પરિપૂર્ણ છે એમ કેમ તને ખાતરી? હા, એ મારી ભૂલ થઈ ગઈ, હવે મારે શું કરવું? કે જે છેવો છે ને એવો તું એને પક્ષ છોડી અને જાણવા જાય ને. જાણવા જાઉં તો પર્યાય પ્રગટ થશે, કઈ વાંધો નહીં. હું બેઠો છું ને, હું બેઠો છું, અનુભવ તને કરાવીને પછી જઈશ. ગુરુ કહે, હું બેઠો છું ચિંતાગરમાં, પર્યાયથી સહિત તું હમણાં જાણીશ ને તો તને કઈ દોષ નહીં લાગે. એ જ્યાં એ ગુરુનું વચન માન્યું ને અંતર્મુખ થઈ ને જ્ઞાન જ્ઞાયકને જાણ્યો સાક્ષાત, પક્ષ વ્યો ગયો. બોલો, પક્ષ હતો, પક્ષાતિક્રમ થયો, ત્યાં તો રહીતપૂર્વક શ્રદ્ધા જ્ઞાનનું થઈ ગયું, આનંદ આવ્યો, ગુરુના ચરણમાં પડી ગયો કે આ મારી ભૂલ હતી. રહીતના પક્ષમાં સહિતનો પક્ષ મારે છે અને રહીતનો પક્ષ પણ
મારે છે.
પક્ષ મોત છે, પક્ષ રાગ છે. આવે પક્ષ આવે, પણ પક્ષ છૂટી જવો જોઈએ. વિધિ નિષેધના પક્ષમાં આવે, અલૌકિક વાતો છે બધી.
કરો પ્રભુ, પરિષદના દિવસો છે
કે દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પક્ષમાં, પ્રમાણના પક્ષમાં આવ્યો પણ અનુભવ થાય નહીં એમાં. પછી એને એમ કહ્યું કે પર્યાયનો નિષેધ કર, કે હું તો દ્રવ્ય સામાન્ય છું. એક પક્ષ છોડ્યો, વ્યવહારનો પક્ષ એને છોડ્યો. પછી નિશ્ચયના પક્ષમાં આવ્યો કે હું તો પરિપૂર્ણ પર્યાયથી રહેલ છું, પર્યાયથી. એ પક્ષમાં આવી ગયો તોય અનુભવ નથી. પછી થાકીને જ્યારે દેશનાલબ્ધિ મળી અથવા સ્વતંત્રપણે પોતાનો યોગ્યતા પાક્યો ત્યારે એ જ્ઞાનની પર્યાય પક્ષ છોડે છે. ને પક્ષ એટલે હું શુદ્ધ છું એવો વિકલ્પ આવતો હતો, આવતો હતો ત્રિકાળીનો વિકલ્પ, પણ વિકલ્પ આવતો હતો, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ધ્યાન નહોતો આવતો. એ વિકલ્પ એ અનુભૂતિને રોક્યો હતો. પક્ષનો વિકલ્પ અનુભૂતિને રોકે છે, અને પક્ષ ગયા પછી જે વિકલ્પ ઉઠે છે એ ચારિત્રને રોકે છે. પણ બે રોકનાર છે, વિકલ્પમાં બે પ્રકાર છે. પછી જયારે એને ગુરુ ગમે આ વાત મળી ત્યારે શ્યાદવાદનો આત્મામાં અભાવ છે ત્યાંથી ઉપડ્યો હતો. પછી જ્ઞાન જ્યાં થયું તો શ્યાદવાદનો સદભાવ છે, અનેકાંત થઈ ગયું. સમય કે કાંત પૂર્વક અનેકાંતિ જ્ઞાન પ્રગટ થયું. દ્રવ્ય પર બેયનું અંદરના વિશ્વને જાણે છે, અંદરના વિશ્વને જાણે છે, એ પછી બહારના વિશ્વનું જાણ પણ આવી ગયા છે. પ્રતિભાસની અપેક્ષા એ સન્મુખ છે વિના. ટાઈમ થઈ ગયો.
ઓગસ્ટ મહિનામાં પ્રવચન થયેલા અત્યંત માર્મિક હતા. પહેલી બીજી ત્રીજી ચોથી તારીખના રોજ એ પ્રવચનોની કેસેટ સોમનાથન પાસે અગાઉ ઘણા માંગેલી હતી અને કરાવી પણ હતી. તો આ અંગે વિધા ઉત્પન્ન ન થાય એટલે સ્પષ્ટતા કરવાની કે જે ઘટાડેલી કિંમતની જાહેરાત કરી છે તે તારીખથી એ ઘટાડેલી કિંમતનો સેટ મળશે. અગાઉના સેટને આ લાગુ પડતું નથી એટલે કૃપા કરીને જેમણે અગાઉ લખાવાયો એ સોમનાથન પાસેથી મેળવી લઈએ. અગાઉ લખાયેલા